समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। गाथा 320 नो स्वाध्याय पूरो थया पछी आगळ कहे छे के जेओ जैनना साधुओ पण सर्वथा एकांतना आशयथी આત્માને કરતા જ માને છે તેમને નિષેધ તો આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છે। બધાની વાત લીધી છે પણ અહીંયા એમ કહ્યું કે એમાં જૈનના સાધુઓ હોય તો તેઓ પણ સર્વથા એકાંતના આશયથી આત્માને કરતા જ માને છે। જે કોઈ આત્માને કરતા જ માને છે તેમને નિષેધ તો આ કળશ છે। અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ કળશ હવે પછી જે ગાથા 321, 322, 323 આવવાની છે એની સૂચના રૂપે કહ્યો છે। તો આપણે લઈએ કળશ 199। યે તું કર્તારમાત્માનમ पश्यन्ति तमसा ततः सामान्य जनपेशान मुक्षोपि मुक्षताम। कलश 199 अर्थमां कहे छे कि ये तू तमसा ततः आत्मानं कर्तारं पश्यन्ति, एटले के जेओ અજ્ઞાન અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કરતા માને છે, જેઓ અજ્ઞાન અંધકારથી આચ્છાદિત થયા થકા અજ્ઞાન રૂપી અંધકાર એનાથી આચ્છાદિત થયા એટલે એ ઢંકાયા છે કે અંધકારમાં છે, જે અજ્ઞાન રૂપી અંધકારમાં છે, જેઓ અજ્ઞાન અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કરતા માને છે, જેઓ જ્ઞાની છે એ આત્માને કરતા માનતા નથી, આત્માને અકર્તા માને છે, પણ જે અજ્ઞાની છે એ જ આત્માને કરતા માને છે। જેઓ અજ્ઞાન અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને કરતા માને છે, મુમુક્ષતામ અપી, એટલે તેઓ ભલે મોક્ષને ઈચ્છનારા હોય તો પણ, મુમુક્ષતામ અપી, તેઓ મોક્ષને ઈચ્છનારા હોય તો પણ સામાન્ય જનવત, સામાન્ય જનોની માફક, લૌકિક જનોની માફક, તેસા મોક્ષ ન, તેમનો પણ મોક્ષ થતો નથી। જેઓ અજ્ઞાનવશ આત્માને કરતા માને છે તેઓ ભલે મોક્ષને ઇચ્છનારા હોય છતાં પણ તેમનો મોક્ષ થતો નથી, તેઓ પણ સામાન્ય લોકો જેવા જ છે। એટલે ભલે તે જૈન સાધુ થયા હોય તો પણ જો હજી કરતા ભાવે રહ્યા છે, આત્માને કરતા માને છે, તો તેમનો મોક્ષ થતો નથી। હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 192 કળશ 199 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં કહે છે કે જુઓ શું કહે છે કે તેમનો પણ મોક્ષ થતો નથી. કોનો? કે જેઓ અજ્ઞાન અંધકારથી વ્યાપ્ત થયા થકા આત્માને કરતા માને છે. પછી ભલે એ જૈનના સાધુ હોય તો પણ. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા ચિદ્ બ્રહ્મ પ્રભુ એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે, એનો તો માત્ર જાણવા દેખવાનો સ્વભાવ છે, એનો કંઈ કરવાનો સ્વભાવ જ નથી. પોતાના આવા સ્વરૂપને નહીં જાણતા અજ્ઞાનથી રાગની ક્રિયા, દયા દાન વ્રત ભક્તિ આદિની ક્રિયા, એવી ક્રિયા કરવાનો મારો સ્વભાવ છે અથવા તો એવી ક્રિયા હું કરી શકું છું, એટલે કે એ રાગાદી ક્રિયા મારું કાર્ય છે અને હું કરી શકું છું, હું કરું છું, એને પોતાનો કર્તવ્ય માને, કે રાગાદી ક્રિયા મારું કર્તવ્ય છે એમ માને, એ મૂંઢ મિથ્યાદ્રષ્ટિ છે. પોતાનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એને બદલે એ કરતા ભોગતા થાય છે તો એ મૂંઢ મિથ્યાદ્રષ્ટિ છે. છ કાયના જીવોની રક્ષા હું કરી શકું અને તે મારું કર્તવ્ય છે એમ જેની માન્યતા છે, તે ભલે બહારથી જૈન મત અનુસારી હો, દ્રવ્ય ચારિત્ર પાળતો હો, દેવગુરુ શાસ્ત્રની વિનય ભક્તિયુક્ત હો તથા શાસ્ત્રોમાં પારંગત હો, તો પણ તે પોતાને એટલે આત્માને રાગનો કરતા માનનારો મિથ્યાદ્રષ્ટિ છે, જૈન નથી. જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં અને આમન્યામાં જે છે એ પોતે પોતાને જાણે છે અને પોતે કેવો છે તેમાં એને કાંઈ શંકા નથી. પોતે જ્ઞાતા દ્રષ્ટા છે, પોતે ત્રિકાળ જ્ઞાતા દ્રષ્ટા છે, તો પછી કરતા ભોગતાપણાની વાત ક્યાં રહી? એટલે જે જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે એ જ જૈન છે, અને સાચો જૈન છે એ પોતાને પરનો કરતા ભોગતા માનતો જ નથી, એ રાગનો કરતા કે ભોગતા થતો નથી. અહીંયા એ વાત કરી છે. પછી ભલે એ બારમાં ગમે તેટલા શાસ્ત્રો ભણ્યો હોય, શાસ્ત્રોમાં પારંગત હોય, શાસ્ત્રોના અર્થ કરતો હોય, એને દેવગુરુ શાસ્ત્રની વિનય અને ભક્તિ પણ હોય, બધું હોય, પણ હજી જ્યાં સુધી એ પરનો કરતા છે ત્યાં સુધી એ મિથ્યાદ્રષ્ટિ છે. આગળ કહે છે કે આવા પુરુષો એટલે કે આત્માને કરતા માનનારા પુરુષો, પુરુષો કહો એટલે એવા જીવો, બધા જ ની વાત છે, પુરુષ કે સ્ત્રી એમ કહેવાનો આશય નથી. એટલે આવા જીવો કે જે આત્માને કરતા માને છે, એ ભલે મોક્ષને ઇચ્છનારા હો તો પણ સામાન્ય જનોની માફક, તાપસ આદિ લૌકિક જનોની માફક તેમનો પણ મોક્ષ થતો નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પાપનો કરતા થાય કે પુણ્યનો કરતા થાય, બંને એક સમાનપણે વિપરીત દ્રષ્ટિ છે. બંને દ્રષ્ટિ ખોટી છે, ઊંધી છે. ન તો એ પાપનો કરતા છે, ન તો એ પુણ્યનો કરતા છે, એ વિભાવ ભાવનો કરતા જ નથી, એ પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. કૃપાળુ દેવે પણ જે કરતા પણ કહ્યું એ આ રીતે કહ્યું છે કે નિશ્ચયથી જીવ પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. આ વિભાવ ભાવનો કરતા તો એ વ્યવહારથી છે અને ઘર નગર આદિનો કરતા તો ઉપચારથી છે. આમ કૃપાળુ દેવે કહ્યું છે, એનો અર્થ એ થયો કે નિશ્ચયથી જીવ પોતે અકર્તા જ છે, કેમ કે સ્વભાવ ભાવનો કરતા એટલે પોતે પોતાના સ્વભાવે રહે, એટલે એમાં પરનું કરતા પણ નથી, એમાં બીજું કાંઈ કરવા પણ નથી, જે પોતાનો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે રહેવું, એમાં બીજું કાંઈ કરતા પણ આવતું જ નથી, એમાં બીજું કાંઈ ભોગવવા પણ ભોગતા પણ આવતું નથી, એમાં વિભાવ ભાવ પણ નથી આવતા, પોતે પોતાના સ્વભાવ ભાવે રહેવું એ સહજ દશા છે. ગુરુદેવ સમજાવે છે કે પાપનો કરતા થાય કે પુણ્યનો કરતા થાય, શુભ ભાવનો કરતા થાય કે અશુભ ભાવનો કરતા થાય, પણ એ બધું એક સમાન છે. કેમ કે ભગવાન આત્મા તો અકર્તા સ્વભાવ છે, એ તો જ્ઞાતા દ્રષ્ટા છે. તેથી જેઓ આત્માને પુણ્યનો કરતા માને છે, શુભ ભાવના કરતા થઈ અને પુણ્યનો બંધ કરે છે અને પોતે એમ માને છે કે આ પોતાનું કર્તવ્ય છે, આ કરવા યોગ્ય ક્રિયા છે અને પોતે કરી રહ્યો છે અને આ ધર્મ છે, તો એ મિથ્યાદ્રષ્ટિ મોક્ષને પામતો નથી. એ ભલે જૈનનો સાધુ થયો હોય તો પણ એ અન્ય લૌકિક મિથ્યાદ્રષ્ટિઓની જેમ મોક્ષને પામતા નથી, બલકે દીર્ઘકાળ સંસારમાં રખડ્યા જ કરે છે. આવી વાત છે. તો આ રીતે કળશ 199 અહીંયા પૂરો થાય છે. હવે આ કળશ જે ગાથાઓની સૂચના રૂપે કહેવામાં આવ્યો એ ગાથાઓ આપણે લઈએ. ગાથા 321, 322, 323. કુમકુંદાચાર્ય ભગવાન આ ત્રણ ગાથામાં કહે છે કે લોકસ્ય કરોતિ વિષ્ણુ સુરનારક તિર્યંક માનુષાન સત્વાન શ્રમણાનામપિ આત્મા યદિ કરોતિ સદ્વિધાન કાયાન લોક શ્રમણાનામેક સિદ્ધાંતો યતિ ન દશ્યતે વિશેષ લોકસ્ય કરોતિ વિષ્ણુ શ્રમણાનામ ત્યાત્મા કરોતિ એવમ ન કોપિ મોક્ષો દશ્યતે લોક શ્રમણાનામ દ્વયેષામ અંપિ નિત્યમ પૂર્વતા સદૈવ મનુજ આસુરાન લોકાન. ગુજરાતીમાં ગાથા છે. જેમ લોક માને દેવ નારદ આદિ જીવ વિષ્ણુ કરે, તેમ શ્રમણ પણ માને કદી આત્મા કરે સટકાયને, તો લોક મુનિ સિદ્ધાંત એક જ ભેદ તેમાં નવ દિશે. વિષ્ણુ કરે જેમ લોકમતમાં શ્રમણ મત આત્મા કરે, એ રીત લોક મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દિશે. જે દેવ મનુજ અસુરના ત્રણ લોકને નિત્ય કરે. ગાથાના અર્થમાં કહે છે કે લોકસ્ય લોકના એટલે લૌકિક જનોના મતમાં, લોકસ્ય એટલે લોકોના મતમાં, લૌકિક જનોના મતમાં. શું છે લૌકિક જનોનો મત? એ છે કે સુર નારક તિર્યંત માનુષાન સત્તવાન. દેવ નારક તિર્યંત મનુષ્ય પ્રાણીઓને વિષ્ણુ કરે છે. સુર નારક તિર્યંત માનુષાન સત્વાન વિષ્ણુ કરોતી. વિષ્ણુ એમને કરે છે. આ જે ચાર ગતિ કહી, દેવ નારક તિર્યંત અને મનુષ્ય, એને વિષ્ણુ કરે છે. એ પ્રાણીઓને વિષ્ણુ કરે છે. લૌકિક જનોની આવી માન્યતા છે. લોકોના મતમાં દેવ નારક તિર્યંત મનુષ્ય એ પ્રાણીઓને વિષ્ણુ કરે છે. જ યદિ શ્રમણાનામ અપી, અને જો શ્રમણોના એટલે મુનિઓના મંતવ્યમાં પણ એમ હોય, એટલે કે છ કાયના જીવોને આત્મા કરતો હોય. શ્રમણાનામ અપી સદ્વિધાન કાયાન આત્મા કરોતી, એટલે શ્રમણો એટલે મુનિઓના મંતવ્યમાં પણ છ કાયના જીવોને આત્મા કરતો હોય, તો લોક અને શ્રમણનો એક સિદ્ધાંત થાય છે. યદિ લોક શ્રમણા નામ એક સિદ્ધાંત. લોકોના મતમાં એમ છે કે દેવ, નારક, તિર્યંજ, મનુષ્ય આ બધા પ્રાણીઓને વિષ્ણુ કરે છે, એ લોકોનો મત છે. અને જો મુનિઓના મંતવ્યમાં પણ એમ હોય કે આ છ કાયના જીવોને આત્મા કરતો હોય એમ હોય, તો પછી લોકોનો મત અને આ શ્રમણનો મત એ બંને એક જેવા થયા એટલે એક સિદ્ધાંત થાય છે. વિશેષ ન દશ્યતે લોકસ્ય, વિશેષ ફેર કાંઈ દેખાતો નથી, કારણ કે લોકસ્ય એટલે લોકના મતમાં વિષ્ણુ કરોતી, વિષ્ણુ કરે છે, અને શ્રમણા નામ અપી એટલે શ્રમણોના મતમાં પણ આત્મા કરોતી, આત્મા કરે છે. તેથી કર્તાપણાની માન્યતામાં બંને સમાન થયા. પેલા એમ માને છે કે આ મનુષ્ય, દેવ, નારકી એ બધાને વિષ્ણુ કરે છે, પણ કરે છે એ કર્તા ભાવની વાત છે, ત્યાં એને કરે છે એમાં પણ કર્તાપણાની બુદ્ધિ છે. અને અહીંયા મુનિ એટલે શ્રમણ એ એમ માને કે આત્મા કરે છે, છ કાયના જીવોની રક્ષા આત્મા કરે, એને મારી શકે અથવા જીવાડી શકે એવી માન્યતા, એમાં પણ કર્તાપણાની બુદ્ધિ છે. એટલે કહે છે કે તેથી કર્તાપણાની માન્યતામાં બંને સમાન થયા. એ રીતે સદેવ મનુજ આસુરાન લોકાન, દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણેય લોકને નિત્યમ કુર્વાતા, સદાય કરતા, અર્થાત ત્રણેય લોકના કરતા ભાવે નિરંતર પ્રવર્તતા, દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણેય લોકને સદાય કરતા એટલે કે એ ત્રણેય લોકના કરતા ભાવે હંમેશા પ્રવર્તતા એવા લોક શ્રમણાના દ્વયેષામ અપી, તે લોક તેમજ શ્રમણ બંનેનો કોઈ મોક્ષ દેખાતો નથી. ક અપી મોક્ષ ન દશ્યતે, એટલે આ માન્યતા છે બંનેની સરખી જ છે તો એમનો મોક્ષ થતો નથી. ટીકામાં મૃત્યુંજયાચાર્ય ભગવાન કહે છે કે જેઓ આત્માને કરતા જ દેખે છે એટલે કે કરતા જ માને છે, તેઓ લોકોત્તર હોય તો પણ, લોકોત્તર એટલે લૌકિક માન્યતાથી ઉપર ઊંચા હોય તો પણ, એટલે કે એ પરિગ્રહ ત્યાગીને મુનિ થયા હોય, શ્રમણ થયા હોય તો પણ, કહે છે કે જેઓ આત્માને કરતા જ દેખે છે, કરતા જ માને છે, તેઓ લોકોત્તર હોય તો પણ લૌકિકતાને અતિક્રમતા નથી. હજી એમના મતમાંથી લૌકિકતા ગઈ નથી. લૌકિકતા એટલે લોકોની જે માન્યતા છે એ હજી એમને અંદરમાં પડી જ છે. શું લોકોની માન્યતા છે? લોકોને પરના કરતાપણાની માન્યતા છે. પોતે પણ પરનું કરે છે અને આ જગતના બધા કાર્યો કરવાવાળો કોઈક ઈશ્વર છે એવી ઊંધી માન્યતા છે. જો હિન્દુ મતમાં આ મોટી મોટી ભૂલ છે કે આ જગતને કોઈ ઈશ્વરે બનાવ્યું છે, કોઈ બ્રહ્માએ આની રચના કરી છે, એટલે એ કરતાપણાની બુદ્ધિ, એ કરતાપણાની જે માન્યતા છે તે ખોટી માન્યતા છે. એ લોકોની એવી ઊંધી માન્યતા છે કે કોઈક આ જગતને કરવા વાળો છે, બનાવવા વાળો છે. અત્યારે જગતમાં જેટલા મનુષ્યો છે, બુદ્ધિમાન પ્રાણી કહી શકાય, સંઘની પચેન્દ્રિય છે, વિચાર કરી શકે છે, વાંચી શકે છે, સમજી શકે છે, સાંભળીને અથવા વાંચીને કે તેનો અભ્યાસ કરીને સમજી શકે એવા આ મનુષ્યો છે, એમાંના એમ કહીએ કે 99.99% તો એમ જ માને છે કે આ બધી વસ્તુઓને કોઈકે કરવી પડે, કાંઈ પણ કર્યા વિના થાય નહીં. લગભગ બધાની માન્યતા એવી જ છે. 0.00001% લોકો જ કદાચ હશે કે જે બીજી રીતે વિચારી શકતા હોય, અને એમાં સાચી માન્યતા તો ભાગ્ય જ કોઈકની હશે કે આ જગત ને કોઈ કરતું નથી, કોઈ એનો કરતા નથી, એ સ્વયં સંચાલિત છે, એનું નિયમન પણ કોઈ કરતું નથી ને એને બનાવ્યું પણ નથી કોઈએ, કોઈએ આ જગતને બનાવ્યું પણ નથી, એનો કોઈ કરતા પણ નથી, અને એનું નિયમન પણ કરનારો કોઈ બીજો નથી. આખું જગત વ્યવસ્થિત છે અને સ્વયં સંચાલિત છે, કોઈ એનું કાંઈ સંચાલન કરે છે એમ નથી. આટલી વાત હજી જૈનોને બેઠી નથી, પોતાની જાતને જૈન કહેવડાવનારને આ વાત હજી બેસતી નથી. કાંઈક કરીએ તો થાય, હજી આ મિથ્યા માન્યતા પડેલી છે. પણ સૌથી પહેલો જૈનનો સિદ્ધાંત, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, અને જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરવા જાય અથવા કરી શકતું હોય તો દ્રવ્યનો નાશ થઈ જાય. આ વાતને એ જો બરાબર પકડે તો સહેલાઈથી એને સમજાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, તો પછી આ કરતા ભાવ છે તે બિલકુલ જુઠ્ઠો છે, એ મિથ્યા માન્યતા છે. કરતાપણું, પરનું કરતાપણું જીવને હોય જ નહીં. કોઈ પણ દ્રવ્યનું બીજા અન્ય દ્રવ્યનું કાર્ય કરી શકે જ નહીં. એમ કરવા જાય તો પછી આ દ્રવ્યનો નાશ થઈ જાય. એક દ્રવ્યના કાર્ય કરવાવાળા અનેક દ્રવ્યો થાય, અને પેલું દ્રવ્ય જેમાં કાર્ય થઈ રહ્યું છે એ પોતે શું કરશે અને કઈ રીતે એનું પરિણમન થશે? એક એ નામનું દ્રવ્ય છે, એને બી સી ડી ઈ એફ જી એચ બધા દ્રવ્યો કાંઈક કરવા ધારે છે, તો પેલા એ નામના દ્રવ્યનું શું થાય? એ નામનું દ્રવ્ય પોતે પોતાની રીતે પરિણમે કે બીજા અન્ય દ્રવ્યો એને પરિણમાવે તેમ પરિણમે? જરાક વિચાર કરીએ ને તો બધું સમજાઈ જાય એવું છે ભાઈ. કરતા ભાવ તો સહજ રીતે ટળી જાય એવો છે. અનેક પ્રકારે જૈન દર્શનમાં મહાપુરુષોએ આપણને કરતા ભાવ ટાળવા માટે સમજાવ્યું છે, ઘણી ચાવીઓ બતાવી છે, અનેક સિદ્ધાંતો સમજાવી અને એ વાતને દર્શાવી છે કે ભાઈ તું તારા પરના કરતાપણાની માન્યતામાંથી તું બહાર નીકળ પહેલા. અકર્તા ભાવ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જશે જ નહીં. સર્વજ્ઞનો વિચાર કરીને પણ એ વાત સમજાવવામાં આવી કે સર્વજ્ઞની સર્વજ્ઞતા હોય કઈ રીતે? સર્વજ્ઞની સર્વજ્ઞતા હોય તો સમજવું કે બધા જ કાર્યો જે થઈ રહ્યા છે અને જે પરિણામ આવી રહ્યા છે એ નિશ્ચિત છે, નક્કી છે, અને એમ નક્કી કરવા જાય એટલે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય. અને જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય કે બધા કાર્યો એના કાળે ક્રમસર થઈ રહ્યા છે, તો પછી એમાં મારે ક્યાં કાંઈ કરવા પણ છે, એટલે સહજ રીતે અકર્તા ભાવ આવે. એ રીતે પણ અકર્તા ભાવ સમજાયો છે. અને દ્રવ્યની વાત લઈને, દ્રવ્યનો સિદ્ધાંત સમજાવીને કે છ દ્રવ્ય છે, તો એ છએ છ દ્રવ્ય સ્વતંત્રપણે જ રહે છે, સ્વતંત્રપણે પરિણમન કરે છે, અને એવું ન હોય તો દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એ રીતે પણ એમાંથી પણ આપણને અકર્તા ભાવની સમજ આવે છે. પણ ભાઈ જેને સમજવું હોય એને માટે છે ને, સમજવું જ નથી. શાસ્ત્રનો અભ્યાસ કરીને આટલી વાતને અહીં બેસાડવી નથી, એના ઉપર સ્વાધ્યાય પૂરો થયા પછીથી 15-20 મિનિટ વિચાર કરવો નથી. અને અનેક પ્રકારની વાતો કરે છે, તો પછી સ્વાધ્યાય શા માટે કરો છો પ્રભુ? સ્વાધ્યાય કર્યા પછીથી એટલું ચિંતવન ન થતું હોય, એના વિશે વિચાર ન થતો હોય, તો સ્વાધ્યાય કરવાનો અર્થ શું છે? સિદ્ધાંતો દ્વારા આપણે એમાંથી કાંઈક પામવાનું છે. પ્રયોજનભૂત વાત જે કરવામાં આવી એને પકડી અને એના ઉપર વિચાર કરવાનો છે. અને આ તો સારામાં સારો સમય છે કે જયારે આપણે સ્વાધ્યાય કર્યો, એક કલાક સ્વાધ્યાય કર્યો, અને પછી આપણે એ વિચારમાં જ હોઈએ તો અડધો કલાક, કલાક જેટલો સમય સુધી એના ઉપર વધારે ને વધારે વિચાર કર્યા કરીએ એટલા આપણે પાપથી બચીએ છીએ. એટલું જ નહીં, પરંતુ આત્માની સમીપ જવામાં આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. એક તો પાપનો બંધ એ વખતે થતો નથી, એવી વિચારધારા થાય છે ત્યારે, પુણ્યાનું બંધી પુણ્યનો બંધ પડે છે, અને વધુ ને વધુ દ્રઢતા થતા આપણું કાર્ય સરળ થાય છે. આપણું કાર્ય શું છે? પોતાના સ્વભાવ ભાવે સ્થિર થવું, એ જ એકમાત્ર આપણું કર્તવ્ય છે. એટલે સહજ ભાવે રહેવું, સહજ ભાવે સ્થિરતા કરવી, એ જ પરમ સુખની દશા, પરમ આનંદની દશા છે, એ જ આપણે કરવાનું છે. તો એને માટે આ બધી ચાવીરૂપ વાતો શીખવાડવામાં આવી, સમજાવવામાં આવી, નિર્ણયો કરાવવામાં આવ્યા, છતાં પણ આપણે એને ગંભીરતાથી લેતા નથી. એનો અર્થ નથી પડતો. આટલો બધો સ્વાધ્યાય કર્યા પછી પણ આપણે અકર્તા ભાવ ન કેળવી શકીએ તો પછી બધું વ્યર્થ છે, તો બધું વ્યર્થ જશે પ્રભુ. એટલે વારંવાર જુદી જુદી રીતે અહીંયા આચાર્ય ભગવાન આપણને સમજાવે છે. અહીંયા કહે છે કે જેઓ દીક્ષા લઈને મુનિ થયા છે, શ્રમણ થયા છે, એ પણ જો એમ માનતા હોય કે આત્મા કંઈક કરે છે તો એમનો પણ મોક્ષ થશે નહીં. આવી વાત અહીંયા તો કહી દઉં કે છે કે જેઓ આત્માને કરતા જ દેખે છે, માને છે, તેઓ લોકો તો હોય તો પણ લૌકિકતાને અતિક્રમતા નથી. એટલે હજી એ લોકોના મત પ્રમાણે જ ચાલી રહ્યા છે, એને હજી છોડીને આગળ વધ્યા નથી. કારણ કે લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવ નારક આદિ કાર્યો કરે છે. લોકોના મતમાં એમ છે કે આ વિષ્ણુ છે એ બધા કાર્યો કરે છે અને આ મનુષ્યને દેવને બધાને બનાવે છે અને એમના નિયમનો કરે છે. અને તેમના મતમાં એટલે કે આ મુનિઓ છે એમના મતમાં પોતાનો આત્મા કાર્યો કરે છે, એવા કાર્યો આત્મા કરે છે એમ છે. લોકોથી જેઓ ઉપર ઉઠ્યા છે, લોકોથી બાહ્ય થયેલ છે, લોકોથી આગળ વધ્યા છે, પરિગ્રહનો ત્યાગ કરી અને મુનિ થયા છે, એવા પણ જો એમ માને કે આત્મા એ બધા કાર્યો કરે છે તો પછી આ લૌકિક મત અને એમનો મત મુનિનો મત એક સમાન થયો. એટલે કહે છે કે એમ એ અપસિદ્ધાંતની સમાનતા છે. સમાનતા છે નહીં છે અપસિદ્ધાંતની. અપસિદ્ધાંત એટલે ખોટો, ભૂલ ભરેલો સિદ્ધાંત. એ ખોટી માન્યતામાં બંને સરખા છે, ખોટું માનવામાં બંને સરખા છે. શું ખોટું છે? કરતા પણ મુનિઓ એમ માને કે આત્મા કરતા છે અને લોકો એમ માને કે વિષ્ણુ કરતા છે, તો એ કરતાપણાની જે માન્યતા છે એ બંનેની એક સમાન છે. અને આ માન્યતા એ અપસિદ્ધાંત છે, એટલે ભૂલ ભરેલો સિદ્ધાંત છે. અને એ અપસિદ્ધાંતની બંનેની માન્યતા છે તે એક સરખી છે. તો પછી એ લોકોથી ઉપર ઉઠ્યા છે, સાધુ થયા છે, મુનિ થયા છે, એનો શું અર્થ રહ્યો? બંનેની માન્યતા તો અપસિદ્ધાંતની છે. બંનેની માન્યતા અપસિદ્ધાંતની માન્યતા બંને સમાન છે. બંનેની માન્યતા તો ખોટી જ છે. એટલે કહે છે કે માટે આત્માના નિત્ય કરતાપણાની તેમની માન્યતાને લીધે, જો એ સાધુ થયા છે બધું બરાબર છે, પણ માત્ર આટલી વાત કે આત્માના કરતાપણાની એમની માન્યતા, કે આત્માને હંમેશા કરતા માને છે, આત્માના નિત્ય કરતાપણાની તેમની માન્યતા, એને લીધે એ લોકો પણ લૌકિક જનોની માફક એ પણ મોક્ષે નહીં જાય, એમનો મોક્ષ થશે નહીં. લૌકિક જનોની માફક લોકોત્તર પુરુષોનો એટલે મુનિઓનો પણ મોક્ષ થતો નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જેઓ આત્માને કરતા માને છે તેઓ ભલે મુનિ થયા હોય તો પણ લૌકિક જન જેવા જ છે. કારણ કે લોક ઈશ્વરને કરતા માને છે, એટલે કે જગતના લોકો આ બધા કોઈ એક ઈશ્વર છે એને કરતા માને છે, અને આ મુનિઓ કે આત્માને કરતા માન્યો, એમ બંનેની માન્યતા સમાન થઈ. માટે જેમ લૌકિક જનોનો મોક્ષ નથી થતો તેવી રીતે મુનિઓને પણ પછી મોક્ષ ક્યાંથી થશે? એટલે એમનો પણ મોક્ષ નથી. જે કરતા થશે તે કાર્યના ફળને ભોગવશે જ. જો પંડિતજીએ બહુ એક સરસ વાત મૂકી દીધી, ભાઈ તું કરતા થઈશ તો પછી કરતાપણાનું ફળ તને મળશે, મળશે ને મળશે. તારે કરતાપણાનું ફળ પ્રાપ્ત કરવું છે. કરતાપણાનું ફળ શું છે? કરતાપણાનું ફળ તો સંસાર છે. તું પરનો કરતા થાય, ભલે શુભ ભાવનો કરતા થાય, તો પણ એને કારણે બંધ જ પડે. કરતાપણાને કારણે બંધ પડે, કર્મનો બંધ પડે, અને કર્મનો બંધ પછી એ ભોગવવો જ રહ્યો એટલે પછી ગતિ થાય, કોઈ એક ગતિમાં જવું પડે, એટલે સંસાર જ થાય, બીજું કાંઈ થાય નહીં. પંચમ ગતિ થાય નહીં, સિદ્ધની દશા થાય નહીં. જે કરતા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો? એને તો મોક્ષ છે જ નહીં. આ વાક્ય બહુ સરસ વાક્ય છે. પંડિતજી બહુ ચતુરાઈથી આ વાક્ય અહીંયા મૂકી દીધું છે, બહુ સુંદર વાત. જે કરતા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેનો મોક્ષ કેવો? એને પછી મોક્ષ ક્યાં છે? હવે આગળ આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યું છે એના અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 195, ગાથા 321-323 ટીકા ઉપરનું પ્રવચન. ટીકાની વાતને ફરીથી વાંચીએ અને પછી સમજીએ. અહીંયા કહે છે કે જેઓ આત્માને કરતા જ દેખે છે, માને છે, તેઓ લોકોત્તર હોય તો પણ લૌકિકતાને અતિક્રમતા નથી, કારણ કે લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવ નારક આદિ કાર્યો કરે છે અને એમના લોકોથી બાહ્ય થયેલા એવા મુનિઓના મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે એમ અપસિદ્ધાંતની બંનેને સમાનતા છે. ગુરુદેવ એને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા એક જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે. જાણવું જાણવું જાણવું, બસ જાણવું એ એનો સ્વભાવ છે. એકમાત્ર જ્ઞાન કરવું એ એનો સ્વભાવ છે. આવા પોતાના સ્વભાવને ભૂલીને જ્ઞાન કરવું એ જ એનો સ્વભાવ છે, જ્ઞાન સ્વરૂપ છે. આવા નિજ સ્વભાવને ભૂલીને પુણ્યના ભાવ જે થાય તેનો હું કરતા અને તે મારું કાર્ય એમ જે માને છે તે લોકોત્તર એટલે કે શ્રાવક કે મુનિ હોય તો પણ લૌકિકતાને અતિક્રમતો નથી. લોકોત્તર, લોકોથી જુદો, વધારે આગળ કંઈક વધ્યો છે એવો, તેવો 12 વર્ષધારી શ્રાવક હોય, 11 પ્રતિમાધારી શ્રાવક હોય, શ્રાવિકા હોય કે મુનિ હોય તો પણ એ લૌકિકતાને અતિક્રમતો નથી, એટલે લોકોની જે માન્યતા છે એને અતિક્રમતો નથી, એને છોડીને આગળ વધીને સાચી માન્યતામાં એ પહોંચ્યો નથી, એ લૌકિક માન્યતામાં જ રહ્યો છે, લૌકિકતાને અતિક્રમતો નથી. અર્થાત તે પણ લૌકિક જેવો જ છે. કેમ? કેમ કે લૌકિકમાં જેમ વિષ્ણુને દેવ નારક આદિ જગતના કાર્યોનો કરતા માને છે તેમ આ શ્રાવક કે મુનિ પણ પોતાને રાગાદી સંસારનો કરતા માને છે, શુભાશુભ ભાવનો કરતા માને છે. આ પ્રમાણે અપસિદ્ધાંતની બંનેની સમાનતા છે. ઊંઘા ખોટા સિદ્ધાંતમાં બંને સરખા છે, ખોટા સિદ્ધાંતને માનવામાં બંને સરખા છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, પોતાને રાગાદી કાર્યોનો કરતા માને તે શ્રાવક, ક્ષુલક, એલક કે મુનિ હોય તો પણ તે લૌકિક જન્મની જેમ મિથ્યા દ્રષ્ટિ જ છે. શ્રાવક થાય 11 પ્રતિમાધારી અને પછી ચારિત્રનો પુરુષાર્થ આગળ વધારે એટલે પછી એ દીક્ષા ગ્રહણ કરે છે તો નગ્ન મુનિ દીક્ષામાં પહેલા એક ક્ષુલક થાય, પછી એલક અને પછી મુનિ, એટલે એક પછી એક ક્રમમાં એ નગ્ન દિગંબર મુનિ 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ ધારણ કરે છે. અંતરંગ દશાની વાત જુદી છે. એ વખતે અંતરંગ દશા ખરેખર તો એની 4થા ગુણસ્થાનથી આગળ તો હોવી જોઈએ, એટલે 4થા ગુણસ્થાને આવ્યો ન હોય અને આવું ચારિત્ર લઈ લે તો એનો તો કાંઈ બહુ અર્થ સરતો નથી, એ શુભ ભાવ રહે છે. 4થું ગુણસ્થાન હોય અને આવી રીતે એ આગળ વધીને મુનિ થાય અને અંતરમાં એવો ઉગ્ર પુરુષાર્થ કરી અને ધ્યાનમાં એ પોતે 7મા ગુણસ્થાનની દશાને પછી પ્રગટ કરે છે. પહેલા જો બાહ્યમાં એ શ્રાવક હોય અને ત્યારે એને અંતરમ પુરુષાર્થ કર્યો હોય તો એ 5મા ગુણસ્થાને હોય, પણ શ્રાવક હોય, 12 વર્ષધારી 11 પ્રતિમાધારી શ્રાવક હોય પણ અંતરંગ દશા 4થા ગુણસ્થાનની હોય એમ પણ હોય. પણ અત્યારે તો જોઈએ છીએ આપણે પોતાની જાતને જે શ્રાવક કેવડાવે છે, આવી 11 પ્રતિમા લે છે, પણ સમ્યક દર્શન વિના એ બધો સુભાવ છે, એટલે સાચા અર્થમાં તો એ શ્રાવક પણ નથી. એટલે આ શ્રાવક છે, ક્ષુલક છે, એલક છે કે મુનિ છે એ વાત કરી, પણ એમાં પાંચમો ગુણસ્થાન કે સાતમા ગુણસ્થાનની વાત તો ત્યારે જ સંભવે કે સમ્યક દર્શન પછી એવો અંતરંગ પુરુષાર્થ પણ થયો હોય. તો અહીંયા તો એમ કહેવું છે કે જેમને હજી આવો મિથ્યા ભાવ પડ્યો છે એ પછી મોક્ષને તો ક્યાંથી પામશે, એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે ખરેખર એ સમ્યક દર્શન વિના એ બાહ્યમાં એવું ચારિત્ર લઈને શ્રાવક શુલક એલક કે મુનિ થયા છે, પરંતુ માન્યતા તો હજી એવી જ છે કે પોતે શુભાશુભ ભાવને કરે છે, આત્મા શુભાશુભ ભાવનો કરતા છે એવી માન્યતા છે. એટલે પોતાને રાગાદી કાર્યનો કરતા માને તે શ્રાવક ક્ષુલક એલક કે મુનિ હોય તો પણ તે લૌકિક જન્મની જેમ મિથ્યા દ્રષ્ટિ જ છે. ગુરુદેવ કહે છે કે પ્રવચનસારની ગાથા 236 ટીકામાં કહ્યું છે કે સ્વ પરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાય સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો. કોની વાત લીધી? સ્વ પરના વિભાગના અભાવને લીધે. સ્વ અને પર એ બે ભિન્ન છે, એ બે જુદા છે. સ્વથી પર બધું જુદું છે. એટલે જેને સ્વ અને પર એનો વિભાગ પડ્યો છે, આ હું સ્વ અને તે સિવાય બીજું બધું પર, એવો સ્પષ્ટ વિભાગ છે. એક ભાગમાં સ્વ છે અને એ સિવાય બાકીનું બીજું બધું બીજા ભાગમાં પર છે, એમ સ્વ અને પરનો વિભાગ જેને પડ્યો છે, જેને સ્વ અને પરનો વિભાગ પડ્યો છે એટલે કે સ્વ પરનું ભેદ જ્ઞાન જેને થયું છે એ તો સમ્યક દ્રષ્ટિ હોય છે, એ તો સમ્યક દ્રષ્ટિ હોય છે. પણ જેને સ્વ અને પરનો વિભાગ પડ્યો નથી એવા સ્વ પરના વિભાગના અભાવવાળા, જેને સ્વ અને પરનું ભેદ જ્ઞાન થયું નથી એટલે કે સ્વ પરના વિભાગનો અભાવ છે, એવો વિભાગ પડ્યો નથી, સ્વ અને પરને ભેગા જાણે છે, એક રૂપ માને છે, એક મેક માને છે, સ્વથી પરને જુદા એ પાડી શકતો નથી એવું એને થયું નથી, એટલે એવા સ્વ પરના વિભાગના અભાવને લીધે કાયા અને કષાય સાથે એકતાનો અધ્યવસાય કરતા એવા તે જીવો. કાયા સાથે, આ શરીર સાથે, અને આ કસાયો ક્રોધ માન માયા લોભ અને નો કસાય, એની સાથે એકતારૂપ અધ્યવસાય, એની સાથે પોતે એકમેકપણે થઈ અને જે અધ્યવસાન થાય છે એની વાત કરી કે કાયા અને કસાય સાથે આવા સ્વ પર વિભાગના અભાવને કારણે જે એકતા અનુભવે છે એવા અધ્યવસાન સહિત છે એવા જીવો પોતાને વિષયોની અભિલાષાનો નિરોધ નહીં થયો હોવાને લીધે 6 જીવની કાયના ઘાતી થઈને સર્વત બધીએ તરફથી પ્રવૃત્તિ કરતા હોવાથી તેમને સર્વત નિવૃત્તિનો અભાવ છે, અર્થાંત એકે તરફથી જરાય નિવૃત્તિ નથી. આવી વાત પ્રવચન સારની ગાથા 236 ટીકામાં કહેવામાં આવી છે. જેને ભેદ જ્ઞાન નથી, સ્વ પરના વિભાગનો અભાવ વર્તે છે, એ કાયા સાથે કષાય સાથે એકતાનો અધ્યવસાય કરી રહ્યા છે એવા જીવોને વિષયોની અભિલાષાનો નિરોધ નથી. એટલે વિષયો ઇન્દ્રિયોના વિષયો છે, એની હજી ઈચ્છાઓ પડી છે, એની અભિલાષા છે, એની એ ઈચ્છાઓ હજી ઉત્પન્ન થયા કરે છે, એનો નિરોધ થવો. નિરોધ થવો એટલે ઉત્પન્ન ન થાય ત્યારે નિરોધ થાય. એટલે હજી એને એવી વિષયોની અભિલાષા છે અને એમ છે ત્યારે એ 6 જીવની કાયના ઘાતી થઈને, 6 જીવની કાયના ઘાતી થઈને બધી પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાથી એમને નિવૃત્તિનો અભાવ છે, એમને કાંઈ નિવૃત્તિ થઈ નથી. અભિલાષા પડી છે, ઇન્દ્રિયોની અભિલાષા પડી છે, ઇન્દ્રિયોના વિષયોની અભિલાષા પડી છે, એ જીવ એ 6 જીવની કાયનો ઘાતી જ હોય, એને એ બધી પ્રવૃત્તિ હોય છે એટલે એને એનો ઘાત એનાથી થાય જ છે, એ નિવૃત્ત થયો જ નથી. કેમ એને એ ઇન્દ્રિયોના વિષયોની અભિલાષા રહ્યા કરે છે? તો એટલા માટે કે એને કાયા અને કસાય સાથેનો એકત્વ ભાવ હજી ગયો નથી. એવા અધ્યવસાન સહિત છે. અને એવા અધ્યવસાન સહિત શા માટે છે? તો એને સ્વને જુદું જાણ્યું જ નથી. સ્વ પરનો ભેદ જ્ઞાન નથી થયું એટલે પર સાથે એ પોતાને જોડીને અધ્યવસાન કરે છે. પોતે સ્વ આ બધાથી જુદો છે, આ શરીરથી પણ જુદો છે, આ શુભાશુભ ભાવથી પણ જુદો છે એવો પોતે સ્વ, એનો ખ્યાલ નથી એવો ભેદ જ્ઞાન વિનાનો એ અનેક પદાર્થો સાથે એકત્વ માની અને અધ્યવસાન કરે છે, વિકલ્પો કરે છે, એવા વિભાવ ભાવે થાય છે. અને એવો વિભાવ ભાવે થાય છે એને હજી ઘણી બધી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, અભિલાષાઓ હજી છે. એટલે એ છ જીવની કાયના ઘાતી છે, એ બધી પ્રવૃત્તિ સહિત જ છે. ભલે બાહ્યમાં એવું દેખાય કે ત્યાગ કરીને નીકળી ગયો, પણ ખરેખર તો એ બધી પ્રવૃત્તિઓ સહિત છે. એને નિવૃત્તિનો અભાવ છે. આગળ અહીંયા કહે છે કે આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમય છે. રાગને કરવો એ એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે, એ માત્ર જાણે, જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. એ રાગ કરે એ એનો સ્વભાવ નથી. રાગને કરે એવી કોઈ શક્તિ કે ગુણ એનામાં નથી. ભગવાન આત્મામાં એ રાગને કરે એવી શક્તિ કે ગુણ નથી. છતાંય રાગ થાય છે, છતાંય રાગ તો થાય છે. તો રાગ તેને કારણે થાય છે કે એનામાં રહેલી શક્તિ કે ગુણને કારણે નથી થતા, પરંતુ એના ઊંધા પુરુષાર્થને કારણે. એ સોને છોડી અને પર તરફ વળે છે માટે રાગ થાય છે. એ સ્વમાં રહ્યો છે, પોતાના સહજ સ્વભાવ ભાવે રહ્યો છે તો કાંઈ રાગ થતો નથી. પોતે પોતાના ઘરમાં રહ્યો છે તો એને કાંઈ રાગ કે દ્વેષ કાંઈ છે જ નહીં. પણ સ્વને છોડીને, પોતાના આનંદમય ઘરને છોડીને બહાર નીકળ્યો એટલે પછી એને માર પડે છે. પછી એ રાગ દ્વેષના ભાવે થાય છે. જ્યાં સુધી ઘરમાં હતો ત્યાં સુધી કાંઈ હતું નહીં, બહાર નીકળ્યો એટલે પછી બધા વિઘ્નો આવ્યા. એવું જ છે અહીંયા પણ. સ્વને છોડી અને બહાર નીકળ્યો એટલે પછી રાગ અને દ્વેષ અને નવ પ્રકારના નવ કસાયો બધું જ થશે. એટલે એનો અર્થ એમ નથી થતો કે એનો એ સ્વભાવ છે, એ બહાર નીકળ્યો છે એ એની ભૂલ છે. એ સ્વભાવ નથી પણ એની ભૂલ છે. એની પોતાની ભૂલને કારણે એ રાગને કરે છે. રાગને કરે એવી કોઈ શક્તિ કે ગુણ એનામાં નથી, પણ એ એનો દોષ છે, એની ભૂલ છે. એ સ્વને છોડીને બહાર નીકળ્યો છે એટલે એ રાગ અને દ્વેષ થાય છે, એ એની પોતાની ભૂલ છે. હવે જે એનામાં નથી એટલે એનામાં એવો ગુણ જ નથી, તો પછી એને ક્યાંથી કરે? કે ખરેખર તો એ આત્મા તો કંઈ રાગ દ્વેષનો કરતા છે જ નહીં. એનામાં એવો ગુણ નથી, શક્તિ નથી. જે એનામાં નથી તે રાગાદીનો પોતે કરતા માને તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે. પોતે એનો કરતા થઈ શકે નહીં, છતાં એવી માન્યતા છે તો એ મિથ્યા દ્રષ્ટિ છે. જૈન નામ ધરાવતો હોય અને બારમાં જીન આજ્ઞા અનુસાર મહાવ્રત આદિ પાળતો હોય તો પણ છ કાયના, સટ કાયના જીવોનો હું રક્ષક છું અને જીવોની રક્ષા મારું કાર્ય છે એમ જે માને છે તે અન્ય લૌકિક જન જેવો મિથ્યા દ્રષ્ટિ છે. સટકાયના જીવોનો હું રક્ષક છું અને જીવોની રક્ષા મારું કાર્ય છે એવી માન્યતા, એ માન્યતા કેવી છે? એ કરતાપણાની માન્યતા છે. પરનું કાંઈક કરવું એવી જે માન્યતા, એ કરી નથી શકતો છતાં પણ એવા કરતાપણાની બુદ્ધિ એ લૌકિક જન જેવી જ છે, એટલે એ મિથ્યા દ્રષ્ટિ છે, એ વાસ્તવિક જૈન નથી. તો કોઈ પૂછે કે શું કરવું? તો છ કાયના જીવોની દયા ન પાળવી? ઊંધો પ્રશ્ન જલ્દી પકડાય. પણ એમ ન સમજાય કે અહીંયા એમ કહેવું છે કે પોતે આ કરી શકતો નથી એટલે એવી કરતા બુદ્ધિ છોડી અને સ્વ તરફ વળવું. ક્યારેક એવો પ્રસંગ આવ્યો હોય અને કોઈ જીવને બચાવી લેવાનો એ વખતે વિકલ્પ ઉઠ્યો હોય તો એ વખતે જીવને બચાવે અને બચી જાય, તો એમાં પોતે એને બચાવ્યો છે એવી કરતા બુદ્ધિ ન કરવી એમ કહેવાનો આશય છે. અને સ્વ તરફ વળવું કે જે જીવ બચ્યો છે એ એના આયુષ્યને કારણે એ બચ્યો છે, એમાં મારું કાંઈ કરતા પણ નથી, મેં એને બચાવ્યો નથી. આ વાત તો આપણે ઘણી ચર્ચી છે, એનો તો ઘણો ઘણો વિસ્તાર આપણે કર્તા કર્મ અધિકારમાં ઘણો કર્યો છે. અહીંયા કે છે તારા નંબર 196 ઉપર બીજા પેરેગ્રાફમાં કે માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે લૌકિક જનોની માફક લોકોત્તર પુરુષોનો એટલે મુનિઓનો પણ મોક્ષ થતો નથી. ટીકાની આ વાતને હવે ગુરુદેવ સમજાવે છે કે એમની માન્યતા પણ એવી જ છે, લોકો જેવી જ માન્યતા છે, એમને આત્માના કર્તાપણાની બુદ્ધિ છે, એમને એટલે કે આ મુનિઓને એમને આત્માના કર્તાપણાની બુદ્ધિ છે કે આત્મા આ પરના કાર્યો કરી શકે છે, છકાઈના જીવની રક્ષા કરી શકે છે, છકાઈના જીવની દયા પાળી શકે છે, એવી માન્યતા કર્તાપણાની બુદ્ધિ. એટલે પછી ઉપદેશ પણ એમનો એવો જ આવે કે તમારે છકાઈના જીવની રક્ષા કરવી અને એ તમે કરી શકો છો. પ્રશ્ન થાય કે તો પછી મુનિઓ આવો ઉપદેશ ના આપે, શું કરવું જોઈએ, એમને એવો ઉપદેશ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? મને તો પ્રશ્ન થાય કે આ બધા મુનિઓએ આવો ઉપદેશ તો આપ્યો છે કે છ કાયના જીવની રક્ષા પણ કરવી, અને અહીંયા તો આ વિરુદ્ધ વાત લાગે છે. ભાઈ, વિરુદ્ધ વાત નથી. અહીંયા તો જે પ્રમાણે જે નયનું કથન હોય એને એ પ્રમાણે એને સમજવું જોઈએ, જે અપેક્ષાથી વાત ચાલતી હોય એને એ પ્રમાણે સમજવી જોઈએ. છ કાયના જીવની રક્ષા કરવાનો ભાવ આવે એવો જ ભાવ હોય, સાધક જીવને સમ્યક દ્રષ્ટિ છે, જે મોક્ષ માર્ગમાં છે એને એવા ભાવ આવે, એવા શુભભાવ આવે જ, એવા ભાવ આવ્યા વિના રહે જ નહીં. એને પરજીવોની હત્યાનો, એના ઘાતનો, એને મારવાનો, એને દુઃખ પહોંચાડવાનો ભાવ ક્યારેય આવે નહીં. એવો ભાવ તો ના આવે, પણ કોઈ બીજું દુઃખ પહોંચાડતું હોય તો એને એમ પણ ન થાય કે કાંઈ નહીં, એ કરે છે તો ભોગવશે, ભલે ને કરતો એમ પણ ન થાય, એ અનુમોદના થઈ ગઈ. લોકો આ બધા માને છે ને કે ભાઈ એ માંસ ખાય છે તો ભલે ખાતા, એમાં આપણે શું બોલીને કામ છે? આપણે આપણું કરો એમ, એ ખાય તો ભલે ખાતા, એમ જે બોલી રહ્યા છે એ અનુમોદના કરી રહ્યા છે. જાણે અજાણે કેટલી બધી અનુમોદના થઈ રહી છે. એવા દેશમાં રહીએ કે જ્યાં આ ચારે બાજુ બધા લોકો હિંસા કરતા હોય, માંસ ખાતા હોય, અને ત્યારે પછી આપણે એમ બોલીએ કે એ કરતા હોય તો ભલે કરતા, એમાં આપણે શું છે? એમ બોલીએ એમાં તો અનુમોદના થઈ જાય છે. ભાઈ, ખૂબ સંભાળવાની જરૂર છે. એવી અનુમોદના ન થવી જોઈએ, એવો વિકલ્પ પણ ના હોવો જોઈએ કે એ કરી રહ્યા છે તો ભલે કરે. એ ભલે શબ્દ, એ ભલે સાથે રહેલો જે ભાવ, એ ભાવ જૈનને હોય નહીં. ગમે તેટલો મોટો માણસ હોય છતાં પણ એ નોનવેજ ખાતો હોય તો એ ખાતો હોય તો ભલે ખાતો, એવો મનમાં આપણને વિકલ્પ ઉઠવો જોઈએ નહીં. એ વિકલ્પ એ અનુમોદના છે, અને એ અનુમોદનાનું ફળ પણ એટલું જ છે જેટલું તમે પોતે નોનવેજ ખાઓ એટલું જ છે. કરવું, કરાવવું અને અનુમોદવું એ બધામાં સરખું જ પાપ છે. લોકો પાર્ટી રાખે ઘેરે અને પછી કે અમે નથી પીતા, પણ હવે આ બધાની સાથે રાખ્યું છે, અમે તો નહીં પીએ પણ અમે રાખ્યું છે બીજા લોકો માટે. અરે ભાઈ, તું નથી પીતો ક્યાં, તું પીએ જ છે. તને બીજાને પીવડાવવાનો ભાવ આવ્યો કે તને બીજાને બટાટા ખવડાવવાનો ભાવ આવ્યો તો એ બરાબર જ છે, તું નથી ખાતો એમ નથી, તું ખાઈ જ રહ્યો છે, એના જેવું જ છે. અનુમોદનાને લોકો સમજતા જ નથી. છ કાયના જીવની રક્ષાનો ભાવ, એ ભાવની અહીંયા તો આપણે વાત કરતા હતા, એટલે પહેલી સમજ તો એ આપી કે એવો ભાવ સાધક જીવને આવ્યા વિના રહે જ નહીં. એની રક્ષાનો ભાવ જ હોય, છ કાયના જીવની રક્ષાનો ભાવ જ હોય, નિરંતર એવો જ ભાવ રહ્યા કરે, હર હંમેશ એવો જ ભાવ હોય. ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, બધું કંઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે કોઈ પણ જીવનો ઘાત ન થાય, કોઈ પણ જીવને દુઃખ ન પહોંચે, એવો ભાવ દરેક સાધક જીવને, દરેક મોક્ષાર્થીને હોય 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 ને હોય જ. અને એવો ઉપદેશ ચરણાનુયોગના ગ્રંથમાં બધા જ મુનિઓએ આપ્યો છે. ગુરુદેવના પણ તમે આ પ્રવચનો, ચરણાનુયોગના શાસ્ત્રના પ્રવચનો લેશો તો એમાં એ વાત એમણે પણ એ જ રીતે કરી છે. એટલે એ ઉપદેશ તો હોય જ, અને એ ઉપદેશ યથાર્થ ઉપદેશ છે, એનો કોઈ વિરોધ છે જ નહીં, એમ જ હોય એવો ઉપદેશ પણ મુનિઓ કરે. અને મુનિઓ એ ઉપદેશ કરે ને સાથે મુનિઓ પણ એ જ રીતે યત્નપૂર્વક જીવે એવો ભાવ તો હોય જ, સાધકને એવો ભાવ જ હોય, એનાથી વિપરીત માન્યતા તો હોય જ નહીં. જે થવું હોય તે થાય, ભલે મરતો હોય તો મરે, એવો વિકલ્પ પણ આવવો ન જોઈએ, એવો વિચારે ક્યાંથી આવે, એવું હોય જ નહીં. પણ અહીંયા વાત કરવી છે, બીજી વાત કરવી છે કે તમને એમ વિકલ્પ હોય કે હું બીજા જીવોનું કંઈક કરી શકું છું, એવો જે વિકલ્પ તમને તમારા કરતાપણાનો જે છે એ વિકલ્પ તમારો ખોટો છે, એ માન્યતા તમારી ખોટી છે. તમને એમ હોય કે હું જીવને બચાવી શકું છું, મેં જીવને બચાવ્યો તો એ કરતા ભાવ છે, તેમાં અભિમાન પણ છે અને એ બંધનું કારણ થાય છે. જીવને બચાવવા અને છતાંય માન્યતામાં એમ જ હોય કે જીવ જીવના કારણે બચે છે. પોતે ડોક્ટર થયો છે અને એને દર્દીને દવા આપવાનું થાય કે દર્દીની સર્જરી કરવાનું થાય, જે કંઈ કરવાનું થાય, પ્રોસિજર કરવાનું થાય, બધું કરે, છતાં પણ એમાં એ પોતાનું કર્તૃત્વ રાખે નહીં. એ પેશન્ટ સાજો થઈ જાય, સારો થઈ જાય, તો પણ એમાં એને કર્તૃત્વ હોય નહીં કે મેં કર્યું, મેં દવા આપી, મેં એને બચાવ્યો, એમ હોય નહીં. નહીતર એ આમ થઈ જાત ને તેમ થઈ જાત, એવો ભાવ એને હોય જ નહીં. આવો અકર્તાપણાનો ભાવ ડગલે ને પગલે આપણે રાખવાનો છે. જીવન જીવવામાં આપણે દરેક જગ્યાએ આ ભાવને રાખવાનો છે. અકર્તા ભાવ દરેક સમયે ડગલે ને પગલે રાખવાનો છે. જેટલા કાર્યો થાય એ બધા કાર્યોની અંદર શુભ ભાવ જ્યાં જ્યાં થયો છે ત્યાં કરતાપણું છોડવું, અને હું એનાથી જુદો ભગવાન આત્મા છું. એટલે અશુભમાં જવાનો તો પ્રસંગ જ નથી આવતો, અશુભમાં જવાની તો કોઈ વાત જ નથી, અશુભમાં જવાની તો કોઈ વાત જ નથી. પણ શુભભાવનું પણ કરતાપણું છોડવું અને સ્વભાવ તરફ વળવું, જ્યાં સુધી એવો અકર્તા ભાવ નહીં આવે ત્યાં સુધી જીવ સ્વ તરફ વળશે નહીં, એ પરમા ને પરમા જ રહેશે. એટલે પરમાથી લક્ષને છોડાવીને સ્વ તરફ લઈ જવા માટે એ અપેક્ષાથી અહીંયા સમજાવવામાં આવ્યું છે કે ભાઈ એવા કરતાપણાના ભાવને તું છોડ, જ્યાં સુધી તું કરતાપણાની બુદ્ધિએ છે ત્યાં સુધી તારું લક્ષ સ્વ તરફ થશે નહીં. એટલે કરુણા કરી અને મહાપુરુષોએ આ વાત કરી છે. એનો અર્થ ઊંધો નથી કરવાનો કે ના આપણે છ કાયના જીવની દયા ન પાડવી, એવો ઊંધો અર્થ નથી. ઉપદેશ એમ જ છે અને એમ જ હોય, સાધકને એમ જ હોય, એને તો કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, એ વાત બરાબર પાકી ખ્યાલમાં આવી ગઈ હોય. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારે અન્ય જીવોની હિંસા કે એને દુઃખ પહોંચાડવાની વાત હોય તો એમાં કરવાનો, કરાવવાનો કે એને અનુમોદવાનો ભાવ પણ ન હોય, અને છતાં પણ એને જીવાડવાની વાત આવે ત્યારે એવો જ પ્રયત્ન કરે, એવું જ કાર્ય થાય અને એને બચાવવાનો ભાવ હોય, એ વખતે એ બચાવે, છતાં એ ભાવનો એ કરતા ન થાય, જ્ઞાતા દ્રષ્ટા રહે કે જીવ એના કારણે જ એ બચ્યા છે, એ જીવની એ વખતે એવી યોગ્યતા છે, માટે એ શરીર સાથે રહ્યા છે, એમાં મારું કાંઈ કરવું થયું નથી. આખી દ્રષ્ટિ આ રીતે કરવાની જરૂર છે. શાસ્ત્રના અર્થને જે અપેક્ષાએ જે રીતે કહ્યા હોય એ રીતે સમજવા જોઈએ. અહીંયા કહે છે કે ભાઈ જેમ આ છ દ્રવ્યમય લોક અનાદિ અનંત સ્વયં સિદ્ધ છે, આ છ દ્રવ્યમય લોક, આ જગત, આ લોક એની અંદર છ પ્રકારના દ્રવ્ય છે, એટલે છ દ્રવ્યમય લોક છે, એને કોઈએ બનાવ્યું નથી. ભલે હિન્દુની માન્યતા હોય, બધાની બીજા અન્ય બધાની જ માન્યતા, જૈન સિવાય બધાની જ માન્યતા હોય કે કોઈકે આ જગતની રચના કરી છે, તો એ માન્યતા ખોટી છે. આ તો અનાદિથી છે અને અનંત કાળ સુધી આમ જ હોય. આ લોક છ દ્રવ્યમય લોક અનાદિ અનંત સ્વયં સિદ્ધ છે, તેનો કોઈ કરતા નથી. તેવી રીતે રાગ થાય તો તેનો આત્મા કરતા નથી, છતાં રાગ કરવો મારો સ્વભાવ છે એમ આત્માને રાગનો નિત્ય કરતા માને તે નિરંતર રાગ કરવામાં રોકાયેલો રહેશે. સ્વભાવ છે તે હું કરી શકું છું, પરજીવની રક્ષા હું કરું, એ શુભભાવ એ શુભ ભાવમાં કરતા બુદ્ધિ એ હું કરું તો પછી એમાં જ એ રોકાયેલો રહેશે. એટલે કરતા બુદ્ધિ છોડી અને જે પ્રસંગે એવું થયું હોય ત્યારે એમ જ એ વર્તે. બચાવવાનો ભાવ આવ્યો તો બચાવી લે, પણ છતાં એ છોડી દે કે એ બચાવવાનો ભાવ હતો, એ શુભ ભાવ હતો, અને એ શુભ ભાવનો હું કરતા નથી, તો પછી પેલાને મેં બચાવ્યો છે એ વાત તો રહેતી જ નથી. એમ કરી અને ત્યાં ને ત્યાં એનું કરતા પણ છોડી દે. એમ નહીં કે બીજા જીવને ન બચાવે, એમ વાત નથી. જીવને બચાવે, જીવને દુઃખ પણ ન પહોંચાડે, એને દુઃખ પહોંચ્યું તો ક્ષમા માંગે, આ બધું એને હોય જ. પણ છતાંય જે કંઈ શુભ કાર્ય કરે છે એનો એ કરતા થાય નહીં. જો એ શુભ ભાવ પોતે કરી શકે છે અને કરવા લાયક છે એમ એની કરતા બુદ્ધિ હશે તો એ રાગનો નિત્ય કરતા થશે અને ત્યાં જ એ રોકાયેલો રહેશે, શુભ ભાવથી આગળ એ વધશે જ નહીં. એટલે કહે છે, ગુરુદેવ સમજાવે છે કે આત્માને રાગનો નિત્ય કરતા માને તે નિરંતર રાગ કરવામાં રોકાયેલો રહેશે અને એના ફળમાં એને કુંડનો બંધ પડશે તો પછી ચાર ગતિમાં ભ્રમણ પણ થશે. ગુરુદેવ કહે છે કે પોતાને કરતા માને તે લોકોત્તર પુરુષો એટલે મુનિજનો પણ લૌકિક જનોની માફક મોક્ષને પ્રાપ્ત થતા નથી. જે કરતા થઈ પરિણમે તે ચાર ગતિમાં પરિભ્રમણને જ પ્રાપ્ત થાય છે. આવી વાત છે. તો આ રીતે આપણે અહીંયા ટીકા પૂરી કરીએ છીએ અને ભાવાર્થમાં ફક્ત એક જ વાત છે આપણે એ લઈએ. ગુરુદેવ અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં જે કહે છે સમજાવતા કે જે રાગનો કરતા થાય તેને તેનું ફળ સંસાર જ મળે છે અને જે સંસારને ભોગવે તેનો મોક્ષ કેવો, એટલે એને મોક્ષ થાય નહીં, તેને તો ચતુર્ગતિ પરિભ્રમણ જ રહે છે. તો આ રીતે ગાથા 321 થી 323 આપણે અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય પણ અહીંયા સુધી રાખીએ છીએ. હવે શુભનામ બોલીએ.
સુખ અનંત સુસંત ચરિ